સંભવિત નથી, કારણ કે મોહનીય એ એક જ એવું છે કે જે કર્મ બંધ કર્યા કરે છે. તો મોહભાવ છે જીવની અંદર, જે આ ભાવ ખોટો ભાવ છે. એટલે રેચકમાં શું કરે? મોહભાવનું ક્ષય. જો ભાવ પ્રાણાયામ, રેચક, પૂરક અને કુંભક, શ્વાસ કાઢવો, શ્વાસ લેવો અને શ્વાસ ધરી રાખવો. તો શું બહાર કાઢવાનું છે? હવે મોહભાવ, મોહભાવ બહાર કાઢવાના. અને શું ભરવાનું છે? ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ. ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ ભરવાના છે. અને શું ધારણ કરવાનું છે? જે પ્રાપ્ત ગુણો થયા છે આનાથી, એ બધા ગુણોને હવે ધરી રાખવાના છે, પકડી રાખવાના છે, છૂટી ન જાય, નીકળી ન જાય. એટલે અહીંયા કહે છે એ સ્થિરતા, રેચક, પૂરક અને સ્થિરતા કરીને અહીંયા ભાવ પ્રાણાયામ કરે. સ્વભાવનો પ્રાણાયામ છે. પ્રાણાયામ કેનો થાય છે? સ્વભાવનો. એટલે ભાવ પ્રાણાયામ નામનું અંગ થાય છે. એટલે ત્યાં આત્માના મોહભાવો દૂર કરવા તે રેચક, ક્ષાયિક શમિક અને ક્ષાયિક ભાવો પૂરવા તે પૂરક, અને પ્રાપ્ત આત્મિક ગુણોને સાચવી રાખવા તે કુંભક. આત્મિક ગુણોને સાચવી રાખવા. પછી આગળ વધે છે આ દ્રષ્ટિમાં, તો એને તત્વ શ્રવણ પ્રાપ્ત થાય છે. સંગ કર્યો છે સંતોનો, સદગુરુનો, એના યોગે કરીને એને શું થાય છે? તત્વ શ્રવણ. એ તત્વ શ્રવણ એ કેવું પસાર કેવું થાય છે? કે તત્વ શ્રવણથી એનો જ્ઞાન પ્રવાહ એ હવે અંદર વહેતો થાય છે. આપણે કહ્યું હતું એ તત્વ શ્રવણ કેવો છે? અંદરની શરવાણી જેવો છે. હોજમાં પાણી આવે પણ કૂવામાં તો પાણી નીકળે. એ તત્વ શ્રવણ નામનો ગુણ ચોથી દ્રષ્ટિમાં પ્રાપ્ત થવાને કારણે હવે એના જીવનમાં પણ બોધની શરવાણી છૂટે છે. અને બોધની શરવાણી શું કામ કરે છે? યોગના બીજ જે પહેલી દ્રષ્ટિમાં પ્રાપ્ત થયા છે તે બધા બીજ શું થાય છે? બીજનું હા એ બધા ફૂલે અંકુરા ફૂટે છે. બીજના અંકુરા ફૂટે છે. પાના નંબર 44 ઉપર યોગના બીજ આપ્યા છે, એટલે જરા યાદ કરવા માટે. પાના નંબર 44 યોગના બીજ પાંચમું. કેવા યોગ બીજ પ્રાપ્ત થાય છે? તો વિતરાગ પરમાત્મા વિશે કુશળ ચેત, એટલે એની શુદ્ધ ભક્તિ, વિતરાગ પરમાત્માની ભક્તિ પહેલું યોગ બીજ. ભાવ આચાર્યનું વયાવચ, આવા જે ભાવથી આચાર્ય છે, નિર્ગ્રંથ ગુરુઓ છે, એની ભક્તિ, એમની સેવના. ત્રીજું સંસારી ભાવો પ્રત્યે નિર્વેદ, હવે વૈરાગ્ય, સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય. દ્રવ્ય અભિગ્રહનું પાલન, હવે જીવનમાં યમ નિયમ આ વગેરે વ્રતોનું પાલન શરૂ થાય છે. સંયમની કંઈ ને કંઈ પ્રારંભ શરૂઆત તો થવી જોઈએ ને, એ પ્રારંભ થાય છે યમ નિયમોનો. લેખન વાંચન પ્રસારણ, હવે આ પ્રકારનો શું બોધ છે, શું તત્વ છે, આખરે આ દેહ શું, આત્મા શું, આવું બધું જાણવા માટે તો શાસ્ત્રો છે. તો શાસ્ત્રોમાં એ શ્રવણ પણ કરે, વાંચન પણ કરે, લેખન પણ કરે, લખાવે પણ કરો ને પ્રભાવ ના કરે, કે મને જે મળ્યું એ બીજાને મળે. એટલે લેખન વાંચન અને પ્રસારણ દ્વારા એ સત્શાસ્ત્રની આરાધના કરે છે. જે વિચાર પોતાને ગમે એ વિચારનો પ્રભાવ કરે, પ્રચાર કરે, ચારે બાજુ બધાને આપે. અને આ જ રીતે આખો શાસ્ત્રના બોધ કેટલા લખાણા હશે, છાપખાના નહોતા તોય શાસ્ત્રોની કોઈ કમી નહોતી. શાસ્ત્રોના શાસ્ત્રો લોકો લખે, સમ્યક દર્શન ન હોય તોય. એટલે આપણે કહીએ છીએ કે એક વચનામૃત તો લખો. કૃપાળુદેવે જ્ઞાનાર્વણ અને બીજું પેલી દ્વાદશ અનુપ્રેક્ષા કાર્તિકેય સ્વામીની એ ગ્રંથ હસ્તલિખિત કરાવીને પછી પત્ની અને માતાના દ્વારા મુનિઓને વોરાવ્યા. સાધુ મુનિ મહારાજોને ગ્રંથ આપવાના હોય તો પોતે જાતે લખીને આખા ગ્રંથ વોરાવે. આપણે કહીએ છીએ કે અમારે શું કરવું કરવું, હા લખવાનું શરૂ કરો, રોજ એક પાનું લખું, આ વર્ષી તપ, જે દી ન લખાય બીજે દી ઉપવાસ. નહીં એને વર્ષી તપ એટલે એનો મતલબ કે જે દી ન થયું તે દી આ કરો. તો સાચું એ છે. તો ત્રણ વર્ષનો વર્ષે તપ થશે આ લખવું હોય તો. એક પાનું લખો અથવા તો એક પત્ર લખો, લગભગ 950 જેટલા છે. પણ લખવું, લખવાથી શું થાય? શું થાય લખવાથી? શું થાય? જે લખ્યું છે એ બરોબર વંચાશે, નહીતર વંચાતું નથી. વાંચવામાં તો લોચા જ મારીએ છીએ. આમાં કઈ લખ્યું ને આપણે બોલીએ છીએ કઈ. હવે આ આપણે એમ થાય કે ઉઘાડી આંખે એને ચશ્મા નથી તો એ સાચું વાંચતો નથી. આમાં શું લખ્યું છે ખબર છે? કેટલી કેટલી ભૂલો થાય છે. એક પેરેગ્રાફ વાંચીએ તો કેટલી ભૂલ થાય. એક તો વાંચવાની અંદર એટલે સાખું યથાર્થ વંચાય, અને લખવું હોય ને એટલે બે વાર એના ઉપર એને શબ્દ અહીંયા જોયો અને પાછો અહીંયા લખ્યો અને બરોબર જોયો તો એ ઉપયોગ એમાં જાય. જ્ઞાનીના વચનમાં યથાર્થ ગ્રહણ થાય લખવાથી થાય. જેટલું લખીએ એટલું વચનનું ચોક્કસતા આવે, અને આ જીવ અસમંજસમાં ન રહીએ, ચોક્કસ એને લખ્યું છે એટલે એને પ્રતીતિ થાય વચન લખવાથી. એટલે અહીંયા કહે છે કે એ ત્યારે લેખન વાંચનમાં જાય છે. આ પહેલી દ્રષ્ટિવાળા જીવની વાત થાય છે, અને પહેલી દ્રષ્ટિમાં મિથ્યાત્વનું હજી પ્રારંભ છે, હજી એ બહાર આવવું છે. ત્યાં એને લખવા શાસ્ત્રો લખવાનો ભાવ થાય છે અને એનો પ્રભાવ પ્રસારણ કરે છે. અને યોગીની કથાઓ પ્રત્યે બીજ પ્રત્યે એને અસ્તિત્વ થઈ પ્રેમ છે. આ તત્વ શ્રવણ થાય છે, અને તત્વ શ્રવણનો લાભ શું થાય છે, પરિણામ શું થાય છે, ફલશ્રુતિ શું થાય છે? તો ધર્મ એટલો બધો વાલો લાગે છે હવે તો કે ધર્મને પ્રાણથી પણ અધિક પ્રિય, કે પ્રાણ છૂટી જાય તો પણ હવે ધર્મ છૂટે નહીં. હવે એનો ધર્મ અત્યારે સંકિત પહેલાંનો ધર્મ છે કે પછીનો? તો સંકિત પહેલાંનો ધર્મ છે, તો યમ નિયમનો ધર્મ છે, આચારનો ધર્મ છે, જ્ઞાનીઓની આજ્ઞાનો ધર્મ છે, જે બોધમાં વાત કહી છે એનો ધર્મ છે. તો પણ એને એના પ્રત્યે પ્રેમ કેવો છે? કે પ્રાણ છૂટે એવી વેળા આવે તો પણ ધર્મને છોડે નહીં. તો એક કાગડાનું માંસ ન ખાવું એવું શ્રેણીકના પૂર્વભવમાં લીધેલો ધર્મ, વ્યાધિ એટલે પારધીના રૂપમાં, સમ્યક દ્રષ્ટિ તો નહોતો, પણ ધર્મ પ્રત્યેનો પ્રેમ કેવો? તો આ અનુરાગ તો સંકિત વિના ધર્મ થાય જ નહીં. હવે બોલવાનું રેવા દે ભાઈ, જ્ઞાનીઓના તો નહીંથી વાત થાય છે. વસ્તુને હંમેશા વિવેકથી સમજવી જોઈએ કે ભાઈ સંકિત પ્રાપ્ત કરવા માટે ધર્મ કરવો કે અધર્મ કરવો? સંકિત વિના ધર્મ ન થાય વાત માની લીધી. હવે સંકિત પ્રાપ્ત કરવા શું કરવું? અધર્મ કરવો? તો અધર્મથી સંકિત પ્રાપ્ત થાય? માટે બંને અપેક્ષાઓ સમજવી અને અપેક્ષાથી જ વાત કરવી. એકાંતમાં એક વાત સમજીને આપણી વિદ્વતા બતાવવાનો ડોળ ક્યાંય કરવો નહીં. ના ના, આવું સંકેત વિના બધું નકામું બોલીશમાં, ખબર પડે નહીં કાંઈ, અસાધના કરીશ અનંતા જ્ઞાનીઓની, ધર્મ તો પામતા પામીશ અને ક્યાંક હેલો જ સાતમી રવરવ નરકમાં. તો સંકેત પામવા માટે પણ ધર્મ છે, સંકેત પામ્યા પછી પણ ધર્મ છે, પણ ધર્મનું પ્રકાર સ્વરૂપ બદલાય છે. અને એ ધર્મનો સંન્યાસ છે. આ જ્ઞાનીઓ તો જે કહે છે, સંકિત પેલા ધર્મની વાત કરે છે, ધર્મ સંન્યાસની વાત કરે છે, પેલા નથી કહી શકતા. એને એમ થાય કે સંકિત પછીનો ધર્મ અને ધર્મ સંન્યાસમાં જેની આત્મા છૂટી જાય, ન છૂટે, ધર્મ જ છૂટે, આત્મા ન છૂટે. એટલે અહીંયા કહે છે તત્વ શ્રવણ થાય છે, અને તત્વ શ્રવણનો લાભ એવો થાય છે કે હવે ભાવનો વિચાર તો એને આવતો જ નથી, ભાવ પ્રત્યે પ્રેમ છે જ નહીં. નોય વાલું અંતર, હવે ભાવ જે છે એ વાલો નથી. પછી તો કે તત્વ શ્રવણ થયા પછી આટલી વિશુદ્ધ દ્રષ્ટિ થાય છે, અને એને ગુરુ પ્રત્યેનો અદ્રોહ, અદ્રોહ એટલે હવે જગત આખા સાથે જે કરે તે કરે, પણ ગુરુનો દ્રોહ તો કોઈ દિવસ. વ્યવહારિકતાથી જગતમાં હજી તો પહેલી દ્રષ્ટિમાં છે, એને વ્યવહારના જે ધોરણ હોય ધોરણ, પણ ગુરુ પ્રત્યે તો એની ભક્તિ પૂરેપૂરી અચળ ભક્તિ છે. એટલે ગુરુ પ્રત્યેનો આટલો એનો પ્રેમ છે, ભવ ભાવને છોડે છે, ગુરુ પ્રત્યે એને બહુમાન છે, અહોભાવ છે. ગુરુ પ્રત્યે અહોભાવ છે. કેવો અહોભાવ છે? કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં જે ગાથાઓ લખી છે, આવી ગાથાઓનો તો જોડ કંઈ નથી મળતી. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ શબ્દની અંદર સામર્થ્ય કેટલું છે, તાકાત કેટલી છે. કરુણાનો સિંધુ કહેતા તમે સિંધુની કલ્પના તો કરો. પેસિફિક મહાસાગર, એટલાન્ટિસ મહાસાગર, અરબી સમુદ્ર, આ જગતની અંદર જે માત્ર એક તૃતીયાંશ જમીન છે, બાકી પાણી પાણી ને પાણી, એ સાગર કેવો વિરાટ છે, કેટલો અગાધ છે, કેવો અટળ છે, કેવો ઊંડો છે, કેવો ગંભીર છે. આ કરુણા સિંધુ મારો ગુરુ છે. આ ગુરુની કોઈ મહત્તા સિંધુ સાથે, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અને તું જેટલો અહો મહાન છો એટલો તે ઉપકાર કર્યો એ કેવો છે, અમાપ ઉપકાર કર્યો છે. સટસ્થાનક દર્શાવીને ભિન્ન દર્શી આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર. અરે મને આત્મદ્રષ્ટિ કરાવી દીધી, આ અનંતકાળથી આ અનાદિથી અનંત જન્મ મરણ કરવામાં અનેક પ્રકારના પ્રયોગો કરવા છતાં જે જ્ઞાન પ્રાપ્ત ન થયું, હે ગુરુ તારા વચનથી મને આ આત્મા મારા સ્વરૂપનું ભાન પ્રાપ્ત થયું. શું પ્રભુ ચરણ કને ધરું, શું તને આપું, હવે શું આપું, કયું રત્ન લાવીને તારા ચરણમાં મૂકું. તો કે જે મૂકવા જાઉં એ જેવો વિચાર કરું છું કે તે મને આપ્યું છે એને આગળ તો હીન છે, તુચ્છ છે. તો કોઈને આપણે જો ભેટ આપવી હોય, એને સામી ભેટ આપવી હોય, આપે છે ને વડા છોકરાઓને બધાને બર્થડે આપે ને પછી કેવી ગિફ્ટ આપે, રિટર્ન ગિફ્ટ. તો રિટર્ન આપવામાં મૂળ ગિફ્ટ અમે તો જોવું જોઈએ ને. એમ આપણે વ્યવહાર કરીએ, શીખના વ્યવહાર કરીએ, ચાંદલાના કરીએ કે ભાઈ હો આપ્યા હોય ને હવા શું આપીએ, બરોબર ને. આમ કંઈક થોડોક વ્યવહાર, પણ આપતી વખતે એણે શું આપ્યું પહેલાં વિચાર કરીએ કે નહીં. આપણે વ્યવહારમાં બેઠા હોય પાંચ જણા ડાયા થઈને કે હાલો હવે આપણે બધું વ્યવહાર કરીએ, પછી શું કે આને શું દેશું, તો કે એણે શું આપ્યું. એના પ્રમાણમાં વ્યવહાર થાય ને તો શોભે ને. આ શિષ્ય કહે છે કે હે ગુરુ તને શું આપું, હું જગતની જે ચીજ ઉપર નજર કરું છું એ તો હીન ને તુચ્છ છે. તો તે આટલું આપ્યો આત્માને, હું તને તુચ્છ ચીજ આપું, શક્ય નથી. મારી પાસે એક જ બચ્યું છે, હું આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું દેહ પ્રભુનો, જેણે આવું આત્મ સ્વરૂપ મને આપ્યું, બસ હવે હું તારો દાસ છું. ક્યાં સુધી દાસ છું, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, મને આત્માનું જ્ઞાન આપ્યું ને કદાચ મને કેવળ જ્ઞાન થાય ને તો પણ હું તારો ઉપકાર કોઈ દિવસ ભૂલીશ નહીં, આ વિનય મારાથી કોઈ દિવસ ચૂકાશે, વિચાર થાય છે. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી, આ વિતરાગ પરમાત્મા છે મૂળ હેતુ એ માર્ગનો. આ તો બહુ ગહન છે, કઠિન છે. લોકો તો તરત આમ વ્યવહારની વાતમાં પડશે કે આ વ્યવહાર કરે ને વંદન કરે, ન કરે ને કરે, મોકલપ તારું બધું ન હાલે પરમાર્થમાં. પરમાર્થમાં તો કહે છે કે અનંતમાંથી છોડાવનાર, મને નિગોદની યાત્રામાંથી છોડાવનાર, આ પુરુષના ઉપકારને એ ભલે ને રહ્યો, એ જ્ઞાન સાથે સંસારમાં છે અને પોતે કેવળ જ્ઞાની થયો છે. સર્વજ્ઞની પરસદામાં કેવડીઓ શું કામ જાય છે, એ સિદ્ધની પરસદા છે. એટલા માટે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ નરકમાંથી નીકળે છે, નિગોદમાંથી નીકળે છે. સિદ્ધની પરસદા છે, હવે એને જ્ઞાનની અપેક્ષાએ કંઈ લેવાનું સમજવાનું કંઈ છે નહીં. પણ ઉપકાર વેદાય છે કે હું જે આ નિગોદ પર્યાયમાંથી નીકળો છું એ તો સિદ્ધની આ પરંપરાને કારણે. આ સમવસણ એ સિદ્ધોના બેસણા છે. આવો અદ્ભુત ભાવ એને આવે છે, ગુરુ પ્રત્યેનો ગુરુ ભક્તિ અદ્રોહ. એને આપણે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે વિનય કરે ભગવાન અદ્રોહ. આનો બહુમાન, આનો અહોભાવ એ ગુરુ પ્રત્યેનો હવે ક્યારેય જાય નહીં. અને પછી કહે છે કે છતાંય જો વેદ સંવેદ્ય વિના તો હજી આ કાંઈ નહીં પકડાય. હજી આચાર્ય મહારાજ કહે છે વેદ સંવેદ્ય પદ શું છે, તો શિવ અને બંધના કારણો, નયથી અને નિક્ષેપથી સમજવાના, પૂરેપૂરા દ્રષ્ટિથી સમજવાના, એક જ દ્રષ્ટિ આવી જવી જોઈએ જીવમાં કે મારે માટે શિવ એટલે મુક્તિનું કારણ શું અને બંધનું કારણ. હવે જે કાંઈ હું કરું મન વચન કાયાના યોગથી બંધ થશે, પરિણામ શું આવશે? પરિણામ તે બંધ, ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ અને પરિણામ તે બંધ. બસ હું ગમે તે ક્રિયા કરું એમાં જો ઉપયોગ રાખીશ તો ધર્મ આવશે અને પરિણામ બંધનો. તો ધર્મનું જેવી શુદ્ધતા હશે એવું બંધ થશે, શુભ અશુભ કે શુદ્ધ અબંધ થાય, કા શુભ બંધ થાય, કા અશુભ બંધ થાય અને કા અબંધ થાય, આ ત્રણ અવસ્થા થાય. તો ત્યાં એ કહે છે કે આવો વેદ્ય સંવેદ્ય પદ, આ વેદ્ય સંવેદ્ય આ શિવ અને બંધના કારણો, એ જ્યાં સુધી આ સંકિત નહીં આવે ત્યાં સુધી હજુ નહીં થાય, ગ્રંથિ ભેદ નહીં જાય. ગ્રંથિ એટલે જ્યાં સુધી રાગ દ્વેષની ગ્રંથિઓ નામશેષ નહીં થાય ત્યાં સુધી હજુ એ સૂક્ષ્મ અંતરાય આવ્યા જ કરશે. એ બંધ શિવના હેતુઓ છે, એનું સંવેદન જીવને થવું જોઈએ. તો તમામ ધર્મ જાણવાનું એક જ કે હવે હું આ કંઈ કરીશ, આ બોલીશ, આ કરીશ, આ ખાઈશ, આ પીશ, કોઈ પણ પ્રવૃત્તિ, મન વચન કાયાની કોઈ પણ પ્રવૃત્તિ, એનું લક્ષ્ય પરિણામ ઉપર છે. કૃપાળુદેવ કહે છે ને, છેવટનો પરિણામવાળો વિચાર ચૂકીશ નહીં અને પરિણામિક દ્રષ્ટિવાળો થા. પરિણામ શું આવશે? મારે આ કરવું છે તે કર, જે કરવું એ કર. પણ વેદ્ય સંવેદ્ય પદનો વિવેક હોવો જોઈએ કે આનાથી આ તરી આ કલ્યાણનું કારણ છે કે બંધનું કારણ છે, નક્કી કર શું છે, એ નક્કી પોતાએ કરવું પડે. અને કા આવું જાણનાર ગુરુને પૂછવું પડે કે હવે આમાં શું થાય. એટલે એ જેને વેદ્ય સંવેદ્ય પદ જે પ્રાપ્ત કરવા માટેની છે એ એ ગ્રંથિભેદથી થાય. એને ગ્રંથિભેદ કયો છે? છેલ્લી પાપ પ્રવૃત્તિ પૂરી કરે. તપેલા લોઢા ઉપર પગ મૂકવાનો હોય તો કેટલી વાર રાખે? કેટલી વાર રાખે? પસાર તો થવું પડે તો શું કરે? કૂદે કૂદે. એમ આપણે ચોડવતા હોય તો કેટલી વાર આપણે હાથ રાખી તાવડી આગળ લોઢી આગળ, કોક વાર કંઈક હાથેથી ઉપાડી લેવાનું, ઘણી વાર આ બધા બહુ એક્સપર્ટ છો પુડલા પુડલા ઉપાડી, પણ કેટલી વાર કરે? ઉકળતી દાળ ચાખી હોય તો કે માંગણી એમ બોળી રાખે એમ પણ ચાખે. એમ જેમ છે એમ એને જ્ઞાન થયું છે કે હવે સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો કેવી કરવી છે, કર્યા ન કર્યા જેવી ફટ લઈને છૂટી જાય. કરવી પડે, ઉદય છે, સંજોગો છે, જે હોય તે જવા દો. આ એની નિવૃત્તિ થાય છે, ત્યાં હોય અંતે નિવૃત્તિ. એ ફરી વાર પાછી એવી પ્રવૃત્તિમાં જાય નહીં. એથી વિપરીત અવેદ્ય સંવેદનું પદ છે. આ જ્યાં સુધી આવી જાગૃતિ, આવી દશા, આવો વિવેક નહીં થાય ત્યાં સુધી કેવી દશા છે? અવેદ્ય સંવેદ. અને એના બધા લક્ષણ કીધા છે. લોભી કીધો, કૃપણ કીધો, દયામણો કીધો, માઈ કીધો, મચ્છર કીધો, ઠાણ કીધો, ભવાવી નંદી ભયથી ભરેલો કીધો, અફલ આરંભવાળો કીધો ને અયાણ એટલે નિષ્ફળ કીધો, આ બધા જ એનું અવેદ્ય સંવેદ્ય પદના જીવના લક્ષણ છે. અને આવું અવેદ્ય સંવેદ્ય પદ ઘણું કઠોર છે પણ છતાં એને જીતવું હોય તો શું કરવું? તો કે સાધુ સંગ અને આગમ અભ્યાસ. અરે એમાં ભલે ને, આ તો અનાદિકાળનું ભેગું છે. અવેદ્ય સંવેદ પદ લઈને તો ફરીએ છીએ. આ જીવ જ્યારથી સંસારમાં છે ત્યારથી અવેદ્ય સંવેદ્ય પદ સાથે જ છે. તો પણ સાહેબ આને જીતાય કેવી રીતે? તો કે જીતાય સાધુનો સંગ અને આગમનો અભ્યાસ, આ બે કર એટલે થઈ જાય. પણ એ કરવામાં ધ્યાન એટલું રાખજે કે કોઈ પણ પ્રકારનો કુતર્ક નહીં કરસ. કુતર્ક કર્યા વિના જ્ઞાની પુરુષોએ આગમમાં જે વાત કીધી છે એ પ્રકારનો પુરુષાર્થ કરજે. અને એ પુરુષાર્થ ત્રણ રીતે થાય. આ યશોવિજયજી મહારાજે તો બહુ સરસ આપણા ઉપર ઉપકાર કર્યો છે કે કુતર્ક કરતો નહીં. આ પુરુષાર્થ ત્રણ રીતે છે. એક ઇન્દ્રિયથી થાય, બીજું શાસ્ત્ર વાંચીને થાય અને ત્રીજું હેતુથી થાય, તદ હેતુ. એટલે ત્રણ અનુષ્ઠાન કીધા. એક ઇન્દ્રિયાગર્થ, ઇન્દ્રિયાગર્થ એટલે બુદ્ધિપૂર્વકનું. બીજું આગમ વાંચીને જ્ઞાનપૂર્વકનું. અને ત્રીજું અસમો તદ અનુષ્ઠાન, તદભાવ અનુષ્ઠાન. આ ફળના સંકેત છે ભાઈ. તું આ બધા જે કર તો એ રીતે કરજે. કુતર્કમાં તો એ પોતાને જ્ઞાની માને અને સ્વમતિથી ચાલ્યા કરે, એ કુતર્ક છે. પણ કુતર્કનો ઉપાય છે આગમ અનુસાર અને સર્વજ્ઞની દેશનાનો સ્વીકાર. સર્વજ્ઞ અને તેની દેશના એનો સ્વીકાર કરી અને પછી ત્રણ, એક બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન થાય છે, ઇન્દ્રિય અધિષ્ઠિત છે. બીજું જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન થાય છે, એ શાસ્ત્રના શબ્દ અધિષ્ઠિત છે. અને ત્રીજું અસંમોહ અનુષ્ઠાન થાય છે, એ તદ હેતુ અને ભાવ અધિષ્ઠિત છે. બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાનમાં સંસારમાંથી સંસારની જ પ્રાપ્તિ છે. હા, એમાં જરા ઉત્કૃષ્ટ સંસારની ગતિ થાય. પણ જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન એ તો લાંબા સમયે પણ મુક્તિનું કારણ છે, પરંપરાએ પણ એ મુક્તિ જીવને અપાવે છે. અને અસંમોહ અનુષ્ઠાન છે એ અનંતર મુક્તિનું કારણ છે, એટલે જીવને તાત્કાલિક એ તદ હેતુ તદભાવ હોવાને કારણે એ ફળ આપે છે. આવું હોવાથી અને જે જે વાત જ્યાં જ્યાં કીધી છે ત્યાં તો શિષ્યની પાત્રતા અનુસાર કીધી છે, લોકોની પરિણતિ અનુસાર કહી છે. અને શબ્દનો ઝઘડો, હવે જો પરમાર્થ એક હોય તો શબ્દના ઝઘડામાંથી આ જે જીવ છે એ પર ઉઠે છે. કારણ કે માર્ગ ધર્મનો નથી પણ ધર્મ સંન્યાસનો છે. જે ધર્મ આજે આચરવાનો છે એ મન વચન અને કાયાના યોગથી આચરવાનો છે. એ ધર્મ જ્યારે આત્મામાં જાય છે ત્યારે અયોગી અવસ્થામાં ધર્મ કેવી રીતે આચરશે? માટે ધર્મનો સંન્યાસ થશે. એ સંન્યાસ આત્માની જેવી જેવી અવસ્થા થતી જાય તેવી તેવી રીતે દેહભાવથી આધારિત ધર્મ, દેહ આશ્રયી ધર્મ એ છૂટતો જાય અને આત્મ આશ્રયી જે ભાવ છે એ દ્રઢ થતા જાય. પણ ધર્મનું સ્વરૂપ તો યોગથી છે, ધર્મનું સ્વરૂપ યોગથી છે. એટલે અહીંયા એ કહે છે કે આ બધા હવે શબ્દ ભેદની અંદર પડોમાં, કારણ કે ધર્મ ક્ષમાદિક આવા ઉત્કૃષ્ટ ધર્મો પણ પ્રાપ્ત કર્યા છે. દસ લક્ષણી ધર્મ ઉત્કૃષ્ટ ધર્મની ઉત્કૃષ્ટ ભૂમિકા, એ પણ પાછા છૂટી જાય. ક્યારે છૂટી જાય? કે જ્યારે જીવ ક્ષપક શ્રેણીમાં ગતિ કરતો કરતો ચાલે, સમયે સમયે અનંત ગુણી નિર્જરા ચાલતી હોય, સ્વસ્વરૂપની રમણતા ચાલતી હોય, ત્યારે પછી એમને આ ભાવ પણ વિકલ્પો આવતા નથી, છૂટી જાય છે. એટલે ધર્મ ક્ષમાદિક પણ મટી જાય છે ત્યારે ધર્મ સંન્યાસ પ્રગટે. અને પ્રત્યેક ભૂમિકાએ ધર્મ સંન્યાસ પ્રગટે છે. આપણે કાલે વાત કરી કે ગૃહસ્થીમાંથી દીક્ષા લઈએ તો ધર્મ સંન્યાસ થયો, છૂટી ગયો. અને દીક્ષાર્થીમાં શિષ્યપણાનો ધર્મ છે અને એની જે આચાર અને સમાચારી છે એનો ધર્મ પણ એ જ્યાં સુધી ગુરુકુળ વાસ છે ત્યાં સુધી છે. જો જિનકલ્પી સાધુ થયો તો છૂટી ગયો. પ્રત્યેક ધર્મ એ પ્રકારની શ્રેણીમાં છે. સાતમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીમાં ગયો તો પછી આગળના અનુષ્ઠાનો રોજના જે કરવાના હોય એ બધા છૂટી જાય. કેમ કે આઠમાંથી અગિયાર બારમાં સુધી શું કરે? કાળ તો બે ઘડીનો જ છે, એની અંદર કંઈ પડીલેહણ કરવા જશે કે ચરવડા ફેરવશે કે મુપત્તિઓ ફેરવશે? એકદમ યાદ જાય છે ધર્મ સંન્યાસના યોગમાં. એટલે પ્રત્યેક પ્રગટે ધર્મ. તો એ કહે છે મુનિને આવો કંઈ અભ્યાસ જ નથી હોતો કંઈ આ પકડી રાખવાનો, માટે એ વાત ક્યારેય કરવી નહીં. પણ ટૂંકામાં કે છે કે અભિનિવેશ સગળો, બધો અભિનિવેશ છોડી દે, કોઈ જાતનો આગ્રહ ક્યાંય રાખવો નહીં. માર્ગનું સ્વરૂપ અનાગ્રહ, માર્ગનું સ્વરૂપ અનાગ્રહ. પણ આ અનાગ્રહ કોણ નક્કી કરે કે આગ્રહ છે કે અનાગ્રહ? તો કે પોતે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન. આત્માર્થી જન તારે જે સમજવાનું છે સમજી લે, બીજું નકામું છે એ કહેવાનો તારો અધિકાર? આ ખ્યાલ આવ્યો? તને જે સમજવાનું છે એ યોગ્ય, તારી ભૂમિકા એ તું સમજ. હવે તું ડાયો થઈ ગયો, ઊંચો થઈ ગયો, તું આ કર, એમાં કઈ વાંધો નહીં. પણ બીજું આ કરે છે એમાં ખોટું છે, એમ તે કેવી રીતે નક્કી કર્યું? અને જે સમજસ એની આચરણા કર. કારણ કે માર્ગ આચરણનો છે, ધર્મનું સ્વરૂપ આચાર છે. આચરણ નથી તો ધર્મ નથી, ધર્મનું સ્વરૂપ જ આચરણ છે. તો એ કહે છે કે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચર્યા. સિક્કાની બીજી બાજુ છે આત્માર્થી જને, આત્માર્થી જન તો આ જ કરે છે, આ આત્માર્થી છે. ચોથી દ્રષ્ટિમાં છેલ્લે આવેલો જીવ આત્માર્થી છે, આત્માર્થ છે. અહીંયા ધર્મ થવાનો હોય, કેવળ જ્ઞાન પણ થવાનું, એની સુવિચારણા નિજ જ્ઞાનને પ્રગટ કરશે. એ જિજ્ઞાસુને થયેલો બોધ એ સંકેતને પ્રાપ્ત કરાવશે. આ આત્માર્થી અથવા સાચો જિજ્ઞાસુ, સત જિજ્ઞાસુ, માર્ગાનુસારી મતિ, આ જે કયો એ ભૂમિકા અહીંયા ચોથી દ્રષ્ટિ જે છે એના ચરમ તબક્કામાં આવેલો જીવ ચરમ યથા પ્રવૃત્તિકરણમાંથી એ ગ્રંથિભેદમાં જશે. યથા પ્રવૃત્તિકરણ જીવે અનંતવાર કર્યું પણ એ ચરમ થયું નહીં, કારણ કે ગ્રંથિભેદનો પ્રસંગ આવ્યો ત્યાં પાછો વળી ગયો. માટે યથા પ્રવૃત્તિકરણ રહ્યું પણ ચરમ થયું નહીં. આ ચરમ જેવું કર્યું એટલે ગ્રંથિભેદ એણે કર્યો, વેદ સંવેદ્ય પદને પ્રાપ્ત કરે, અને એ કરે એટલે સંકેતને પ્રાપ્ત થાય. પણ એને આ આવવા માટે થઈને એક જે જીવની દશા છે એ તીવ્ર દશા થવી જોઈએ. એ દશા કઈ છે? પુદ્ગલ રચના કારમીની. એક નિર્ણય હવે એને કરી લેવાનો છે કે સમસ્ત જગત, જગતની રચના, સંસાર, સંસારનું સ્વરૂપ ગમે તેવું હોય, લોભામણું હોય, લલચાવનારું હોય, આકર્ષક હોય, આનંદદાયક હોય, ગમે એવું હોય, તો પણ આ રચના જીવના કલ્યાણનું કારણ નથી. શિવનો માર્ગ, એક માર્ગ તે શિવતણોજી, આ પુદ્ગલથી છૂટવું એ જ શિવ. શિવનો માર્ગ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. બસ હવે તું કે તો સિંહાસન ઉપર બેસું તો કે એ વાત ગઈ, સમવસણ પણ ગયું, કાંઈ વાત નહીં, એક પણ કણીઓ જોઈ નહીં, વાત પૂરી થઈ ગઈ. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. જીવમાં આ નિશ્ચય જ્યારે આવે, અહીંયા તો આ પ્રાથમિક અવસ્થાની અંદર એને પુદ્ગલની રચના, જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફત મળે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, કદાચ એ પણ આવીને પડે તો પણ સર્વે માન્યા પુદ્ગલ. આખું જગત સોનાનું થાય, સાહેબ ધંધો કરો છો લાભ મળતો હશે ને, અરે આખું જગત સોનાનું થાય તો અમારે તો કઈ રત્તી ભાર પણ ટુકડો લઈ લઈ થોડોક રાખી, પ્રસંગ આવે થોડો કાપી કાપીને વેચાય એટલે હાલે. શિવ માર્ગ એક, ભેદ લહે જગદીન. આમાં જે ભેદ કરે એ દીન છે, દયાપાત્ર છે. એટલે કે છે કે સઘળા અસદ આગ્રહ છે, અભિનિવેશ છે, એનો હવે ત્યાગ કરે છે. આ જીવની આ દશાની અંદર એણે જેણે ચાર દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એને ઉપાધ્યાયજી કહે છે એ હવે પાંચમી દ્રષ્ટિ લેશે. અને પાંચમી દ્રષ્ટિ કેવી છે? અમૃત ઘનવૃષ્ટિ. અમૃત ઘનવૃષ્ટિ જેને કહે ને બારે મેઘ વરસે એમ સંકેત જીવને થાય, વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત થાય, ગ્રંથિ ભેદ થાય, પછી જે તેને તે સમયે જે આનંદ થાય છે એને અમૃત તુલ્ય કીધું છે. ઘનવૃષ્ટિ છે, અનરાધાર વરસાદ છે, બસ નાયા કરતો અમૃતની અંદર, કદી પણ તૃપ્તિ ન થાય એવી પ્રકારની એને અહીંયા દ્રષ્ટિ થાય છે. પણ જો આ બધા આગ્રહ છૂટી જાય ત્યારે નિર્ણય એક જ થાય છે, મુક્તિનો માર્ગ એક. એ મુક્તિ માર્ગના દાતા સર્વજ્ઞ એક, અને ભાષા શબ્દ અને ભેદ છતાં દેશનાનું સ્વરૂપ એક. આ વાત બેસી જાય. માટે શબ્દ ભેદમાંથી નીકળી ગયો, મુક્તિનો નામ ભેદ ગયો અને દેવનો સર્વજ્ઞનો નામ ભેદ ગયો. હવે તો એણે નક્કી કર્યું કે જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. કોને પ્રણામ કરવા છે? મહાવીરને, કુંતુનાથને, પારસનાથને, કોને કરવા છે? બહુ સ્પષ્ટ શ્રીમદ રાજચંદ્ર, જેણે આપ્યું ભાન નિજ. અરે મને જેને ભાન આપ્યું એને પ્રણામ, મારે બીજા કોને કરવા જવા? એટલે આ જે વાત છે, શબ્દ ભેદથી પર થયો, નામ ભેદથી પર થયો મુક્તિના, એ વાતને એટલી સરસ રીતે મૂકી છે. અને કૃપાળુ દેવે તો આ વાતને આપણને કેટલી જગ્યાએ કહ્યું છે, એટલે તીર્થંકર શબ્દ જૈન દર્શનમાં આવ્યો કે તારે તે તીર્થ. હવે કયો ધર્મ પાડો છો? તીર્થંકરનો. ગચ્છની વાત નહીં, મતની વાત નહીં, જો યાદ રાખજો, સંઘડાની નહીં, આમનાઈ નહીં, દિગંબર નહીં, શ્વેતાંબર નહીં, તીર્થંકરનો ધર્મ પાડીએ છીએ. કા તારે તીર્થ, અમારે તરવું છે, અમારે તરવું છે, તારે છે તીર્થ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ, તે પરમાર્થ એટલે ત્રણ કાળમાં જે એક છે તે, તો મહાવીરમાં જે એક, આદિનાથમાં એક, એના પહેલાના અનંત તીર્થંકરોમાં પણ જે પરમાર્થ એક જ છે. પરમાર્થ ફરે નહીં, માર્ગ ફરે નહીં, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પ્રેરે તે પરમાર્થને, એ એક ત્રણ કાળમાં જે એક જ છે એને અમે એ પરમાર્થને સંકે. તો અહીંયા જો નામ ભેદ વયો ગયો, શબ્દ ભેદ પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી, બરોબર સમજીએ, શબ્દ ભેદ નથી. જેણે આપી પછી સમજ આવી હું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવાન. કયો સદગુરુ ભગવાન છે? મને જેને મને સમજાવ્યું એ, જેણે મને સમજાવ્યું એ. કયું કારણ મોક્ષનું છે? મોક્ષનો માર્ગ કયો? તો કે જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. તો એની રીત શું? તો કે આત્મા સચૈતન્યમય સર્વાભાસરે, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. ભાઈ મારે તો કેવળ આત્મા, આત્મા સિવાય કશું નહીં, આત્માની સાથે કોઈ ચીજ મિલાવટની જોઈએ નહીં, કારણ કે એ સત્ય છે અને આભાસ રહિત છે. આવો આત્મા કેવળ એટલે માત્ર, ઓનલી, એ જ સ્વરૂપે કેવળ, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે. મોક્ષ પંથની રીત આ છે. જુઓ, આ નામ ભેદથી નીકળી ગયા, શબ્દ ભેદથી નીકળી ગયા, ગચ્છ વયો ગયો, સંપ્રદાય વયો ગયો, દર્શન વયું ગયું, છોડી મત દર્શન ત્રણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. આ કૃપાળુએ તો અદ્ભુત રીતે ઘોષણા કરી છે. આ પંચમ કાળની અંદર આટલા મતભેદથી આચ્છાદિત કાળ છે અત્યારે. કાળભેદનું સ્વરૂપ એવું છે કે લોકો મતાંધમાં મોહાંધ થયા છે. એ સમયે આ પુરુષે આત્મસિદ્ધિમાં આવી ગાથાઓના લલકાર કર્યા છે કે જે વાંચે એનો જો ભાવ સમજે તો એને એમ થાય કે ઓહો, સર્વજ્ઞની દેશના જેવી વાત છે અહીંયા. કેમ કે ભગવાન મહાવીર દેશના દેતા હશે ત્યારે કયો ગચ્છ વિદ્યમાન હતો? ક્યાં દર્શન હતા? પછી નિર્માણ થયું બધું. તો એ સમયે જેમ તીર્થંકરની દેશનામાં એ પ્રકારનો માર્ગ, ત્રણ કાળનો ત્રિકાળી માર્ગની જે દેશના પ્રભુ દેતા, એવી આત્મસિદ્ધિની અંદર આ પ્રભુએ દેશના દીધી છે. નથી ક્યાંય નામ, નથી ક્યાંય દર્શન, નથી ક્યાંય મત, નથી ક્યાંય ભેદ, નથી કોઈ ગુરુનું નામ, નથી કોઈ દેવનું નામ, માત્ર આત્મા અને આત્માર્થી, આ બેને જોડી લીધા. અને એમાં ભૂલ ન થાય એટલે મતાર્થીને કાપ્યો કે આ બેની અંદર દખલ કરનાર જો કોઈ હોય તો, માટે એ જો ન હોય તો વાત કરજે. તે પામે નહીં અનધિકારી માય, નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતરવૈરા, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ભાઈ એ તો દુર્ભાગ્ય છે. જીવનનું આ દુર્ભાગ્ય નહીં ખસે ત્યાં સુધી તને મુક્તિનું સદભાગ્ય પ્રાપ્ત થશે નહીં. તો ચાર દ્રષ્ટિ આપણે વાંચી, ચાર દ્રષ્ટિમાં ખૂબ સમજવાનું છે કે જીવ મિથ્યાત્વમાં છે, અવેદ્ય સંવેદ્ય પદમાં છે, વેદ્ય સંવેદ્ય પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી હજુ બોધની સૂક્ષ્મતા સમજાશે નહીં. એમ આમ આચાર્ય મહારાજ કહે છે કે હજી તમને આની સૂક્ષ્મતા સમજાશે નહીં, હજી ઘણી છે, પણ એ વેદ સંવેદ્ય પદ પ્રાપ્ત થાય તો જ પકડાય એવું છે. જ્ઞાનના આધારિત બોધની સૂક્ષ્મતા સમજાય. તો જ્યારે બોધ સમજવો હોય તો સૂક્ષ્મતાથી સમજવો હોય, સમજવો, અને ધર્મ આચરણ કરવું હોય તો શ્રદ્ધાથી કરવું. બોધ સમજવો હોય તો સૂક્ષ્મતાથી, અને ધર્મનું આચરણ શ્રદ્ધાથી કરવું. આમાં ક્યાંય આપણે ભેદ કરવો નહીં. તો ચાર દ્રષ્ટિમાં એવી યોગ્યતા, એવી પાત્રતા, જીવની દ્રષ્ટિ ખુલે અને ભલી દ્રષ્ટિ આવે તો આપણે પણ ઈચ્છીએ કે આપણે પણ પાંચમી દ્રષ્ટિમાં પ્રવેશ કરીએ. વિશેષ